તારીખ 5/12/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 755 અને 756 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 435
સ્વામી કાર્તિકેયાન પરીક્ષા 155 જ્ઞાનને સ્વતંત્ર માનનારો જ્ઞેયને પણ સ્વતંત્ર માને છે. જ્ઞાનને એટલે પોતાને, જે પોતાના જ્ઞાન સ્વભાવી આત્માને સ્વતંત્ર એટલે કોઈથી પરાધીન નહીં, સર્વ અન્ય દ્રવ્યોથી સદા સર્વદા સર્વથા ભિન્ન માને છે, તે બીજા જણાવા યોગ્ય પદાર્થોને પણ એમ જ માને છે. શું હેતુ છે આમાં? કે એક તો વસ્તુનું સ્વરૂપ આવું છે કે સર્વ પદાર્થો પોતાની શક્તિને સંઘરીને બેઠા છે અને પોતાની શક્તિથી બધા જ પદાર્થો સ્વતંત્ર છે. એમ જેવું વસ્તુનું સ્વરૂપ છે એમ જ માનતા જ્ઞાનમાં જણાવવા યોગ્ય જેટલા કોઈ પદાર્થો જણાય, જ્યારે જે જણાવવા યોગ્ય હોય ત્યારે ત્યારે જે જે જણાય તે પદાર્થોને પોતાના ભાવ પ્રમાણે, ઈચ્છા પ્રમાણે પરિણમવાની બીજા પદાર્થની જે પરતંત્રતા છે એવું અજ્ઞાન છૂટી જાય છે. જીવને પોતાના સ્વતંત્ર સ્વભાવનું ભાન નહીં હોવાથી બેભાનપણે બીજા પદાર્થોને પણ પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાના રાગદ્વેષ પ્રમાણે પરિણમવા એ ઈચ્છે છે. એમાં વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ જાય છે. જે જ્ઞેય પદાર્થો સ્વતંત્ર છે તે પદાર્થોને તે પરાધીનને પરતંત્ર કરવા માગે છે. પણ જગતમાં એમ કોઈ કરવા માગે, એક આત્મા એમ કરવા માગે કે અનંત આત્માઓ એમ કરવા માગે, તો પણ કોઈ પદાર્થ કોઈ જીવની ઈચ્છાને આધીન થઈને પરિણમે એવી વસ્તુ સ્થિતિ નથી. પદાર્થમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે બીજા જીવની ઈચ્છાથી બીજા પદાર્થમાં કાંઈ કાર્ય થઈ શકે કે કરી શકાય. અનાદિથી અનંત જીવો અન્ય પદાર્થોને પરાધીનપણે રાખીને પોતાની ઈચ્છા અનુસાર પરિણમવા ચાહે છે, ઈચ્છે છે, એમાં એ બધા જીવો દુઃખી થાય છે. એ અનંત જીવોની કોઈ શક્તિ એવી કામ કરતી નથી કે બીજા પદાર્થો તેની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે. તર્ક થઈ શકે કે કેટલાક ઈચ્છા પ્રમાણે કેટલાક કાર્યો તો થતા જોવામાં આવે છે, પણ એ વસ્તુ સ્થિતિ નથી. એમ જ્યારે થાય છે ત્યારે પણ એ ઈચ્છાને આધીન તે પદાર્થો થયા નથી, રહ્યા નથી, એવી જ કોઈ વસ્તુ સ્થિતિ છે. કેમ કે એ પદાર્થોમાં પણ અનંત શક્તિઓ રહેલી છે. એ અનંત શક્તિઓ કાર્યશીલ પણ રહેલી છે, કાર્યગત છે, ક્યારેય પણ કાર્ય નથી કરતી એવું કોઈ પદાર્થને વિશે નથી. જો કે જેટલી કોઈ વિચારણા છે એમાં પુદ્ગળ, જળ, પરમાણુ અને બીજા જીવો સાથે પરાધીનતા લાવવાની, જીવની જે કાંઈ ઈચ્છાઓ અને અભિપ્રાય છે તે કેવળ દુઃખના સાધક છે એવા અભિપ્રાય અને ઈચ્છા કેવળ દુઃખને સાધે છે, આકુલતાને ઉત્પન્ન કરે છે અને એ સિવાય બીજું કાંઈ પોતામાં કામ ફળ લાવી શકતું નથી. અન્ય પદાર્થોની સ્થિતિ જે થવા યોગ્ય હોય, જે કાળે જે થવા યોગ્ય હોય તે થાય સ્વતંત્રપણે. આ જીવને સ્વતંત્ર માને તો સુખ થાય અને પરતંત્ર માને તો દુઃખ થાય. આ સિવાય બીજું કોઈ એમાં વિજ્ઞાન નથી. જ્ઞાનને સ્વતંત્ર માનનારો જ્ઞેયને પણ સ્વતંત્ર માને છે અને જ્ઞેયને સ્વતંત્ર માનનારો જ્ઞાનને પણ સ્વતંત્ર માને છે. બંનેમાં એમ છે સામે સામે કે અન્ય જ્ઞેયો મારાથી સ્વતંત્ર છે, તેઓ માત્ર જ્ઞાનમાં જણાવવા યોગ્ય પદાર્થો છે તેથી તેને જ્ઞેય કહીએ અને તેથી હું માત્ર જ્ઞાતા છું, જાણનાર છું, આ સિવાય બીજું કાંઈ કરનાર નથી. અન્ય પદાર્થોની સ્વતંત્રતા અખંડિત એમને એમ છે, એને ખંડિત કરી શકાય એવું નથી. તે પોતાના જ્ઞાનને પણ સ્વતંત્ર માને છે એટલે કે બીજા પદાર્થો મારા જ્ઞાન ઉપર અસર કરે છે એવો અનુભવ એને થતો નથી. શું થાય છે કે પ્રતિકૂળતાઓ મને અસર કરે છે, પ્રતિકૂળતાઓ મને દુઃખ આપે છે, અનુકૂળતાઓ મને સુખનું કારણ થાય છે. એ અન્ય જ્ઞેયોની આત્મા ઉપર થતી અસરનો સ્વીકાર છે. જે નથી થતું એનો સ્વીકાર હોવાથી એને મિથ્યા માન્યતા કહેવામાં આવી છે. જો એમ થઈ શકતું હોય તો એ માન્યતાને સત્ય માન્યતા કહેવી જોઈએ, એમ નથી થઈ શકતું માટે એને મિથ્યા માન્યતા કહેવામાં આવે છે. જ્ઞેયને સ્વતંત્ર માનનારો જ્ઞાનને પણ સ્વતંત્ર માને છે. જે બીજા પદાર્થો તેના દ્રવગુણ પર્યાયથી પરણમી રહ્યા છે સ્વતંત્રપણે, બીજા જળચેતન અન્ય દ્રવ્યો પોતાના દ્રવગુણ પર્યાય અનુસાર પરણમી રહ્યા છે સ્વતંત્રપણે, એમ માનનાર તે પદાર્થો મને કાંઈ કરે છે, મારામાં અસર કરે છે, મારામાં સુખ દુઃખ ઉપજાવે છે, મારામાં રાગદ્વેષ ઉપજાવે છે, મને મોહ ઉપજાવે છે, એ વાત એને રહેતી નથી. મોહના નિમિત્તોનો સદભાવ હોવા છતાં, જ્ઞાનમાં તે જણાવવા છતાં સર્વજ્ઞ પરમાત્મા નિર્મોહી રહી શકે છે એનું કારણ શું? એમના જ્ઞાનમાં તો જગતના તમામ પદાર્થો જણાય છે, એક સમયમાં કોઈ ચીજ નથી જણાતી એવું નથી. છતાં કિંચિત માત્ર મોહ નહીં, કિંચિત માત્ર રાગ નહીં, કિંચિત માત્ર દ્વેષ નહીં, આનું શું કારણ છે? કે એનું કારણ એ છે કે એ એમ જાણે છે કે એ સ્વતંત્રપણે એનામાં પરિણમે છે અને મારા જ્ઞાનને એ કાંઈ અસર કરે છે, પ્રભાવ પાડે છે, સુખ દુઃખ પહોંચાડે છે, રાગદ્વેષ કરાવે છે, એવું ખરેખર નથી. એટલે જ્ઞેયને સ્વતંત્ર માનનાર જ્ઞાનને સ્વતંત્ર માને છે. અહીંયા તો એકલી અપેક્ષા માન્યતાને ચાલે છે કે માન્યતા અપેક્ષાએ જો બીજા જીવોની સ્વતંત્રતા માનવામાં આવે, સ્વીકારવામાં આવે, તો જ પોતાની સ્વતંત્રતા સ્વીકારવામાં આવી શકે. જો એ સ્વતંત્ર નથી તો હું પણ સ્વતંત્ર નથી એમ આપોઆપ આવી જશે, અને હું સ્વતંત્ર છું તો એ પણ સ્વતંત્ર છે એમ આખી દ્રષ્ટિ જુદું જ કામ કરશે. ગુરુ નો ઉપદેશ આત્માને પરિણમવા આવતો નથી. જો ગુરુ નો ઉપદેશ આત્માને પરિણમાવે તો સર્વ શિષ્યોને સરખું થઈ જાય કે સમોસરણમાં કોઈ અજ્ઞાની ન રહે, કોઈ છદ્મસ્થ ન રહે, બધા જ કેવળ જ્ઞાનીઓ થઈ જાય. એવું તો પ્રત્યક્ષપણે જોવામાં નથી. અથવા એ તીર્થંકર પ્રકૃતિના ઉદયથી જે ઉપદેશ ચાલે છે, એ તીર્થંકર પ્રકૃતિનું કર્મબંધન જે ભાવથી થયું, એ ભાવ એવો હતો કે બધા જીવોને હું આ માર્ગ પમાડું. જો એ ભાવ અનુસાર કાર્ય થતું હોય તો પહેલા તીર્થંકરે એ કાર્ય સમાપ્ત કર્યું હોય, પછીના અનંત તીર્થંકર માટે કાંઈ ઉપદેશનો પ્રસંગ જ રહ્યો ન હોત. કેમ કે બધા પામી ગયા હોત, પછી કોને ઉપદેશનો પ્રસંગ થાય? અથવા બીજા તીર્થંકરને એ વાતનો વિકલ્પ ક્યાંથી આવે કે હજી હું બધા જીવોને પમાડું? પણ એ પણ એક રાગ હતો, કે જે રાગ એ સમ્યક દર્શનની અવસ્થામાં ઉત્પન્ન થયો હતો. અને એ વખતે પણ એ જાણતા હતા કે આ રાગ છે એ નિષ્ફળ છે, રાગ અનુસાર કાર્ય થતું નથી, થવાનું પણ નથી, અને તેથી આવો રાગ પણ કર્તવ્ય નથી. એમ જ્યારે થયો ત્યારે તે કરવા યોગ્ય નથી એવું જ્ઞાન થવાનું કારણ પણ એ જ હતું કે વસ્તુ સ્થિતિ એમ નથી, એમ વસ્તુ સ્થિતિનું જ્ઞાન હતું. તેથી રાગનો નિષેધ, કોઈ પણ રાગ અનુસાર વસ્તુ સ્થિતિ જ નથી. જગતમાં કોઈ પણ રાગ દ્વેષ મોહ આદિ જેટલા વિકાર થાય, વિભાવ થાય, તે અનુસાર પદાર્થની વસ્તુ વ્યવસ્થા નથી. તેથી તે ભાવો વસ્તુના સ્વરૂપને અનુકૂળ નહીં હોવાથી કર્તવ્ય નથી, કરવા યોગ્ય નથી. અને જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જ સમ્યક જ્ઞાન છે, અને સમ્યક જ્ઞાન જાણે છે એવું વસ્તુનું સ્વરૂપ છે, તેથી તેવું જ્ઞાન થવા યોગ્ય છે, કરવા યોગ્ય છે, અથવા થવા યોગ્ય છે. આમ પરિણામમાં અયોગ્યતા અને યોગ્યતાનો આવું ધોરણ છે કે જે વસ્તુના સ્વરૂપ અનુસાર પરિણમન થવું યોગ્ય છે, નહીતર યોગ્યતા અયોગ્યતા શેના આધારે નક્કી કરશો? એનું ધોરણ શું? કે એનો પાયો છે વસ્તુનું સ્વરૂપ. બધા જ્ઞાનીઓનો બોધ તો એમ જ ચાલે, સાંભળે એટલે નહીં પણ પુરુષાર્થ કરે ત્યારે થાય. હજારો એ સાંભળ્યો, લાખો એ સાંભળ્યો, જેને પુરુષાર્થ કર્યો તેને કાર્ય સિદ્ધિ થઈ, અને સાંભળવા છતાં પુરુષાર્થ કર્યો નથી ને કરતા નથી તેને કાર્ય સિદ્ધિ થતી નથી. આ સીધી વાત છે. જેમ કોઈ માર્ગ ચિંધે છે, તમારે ક્યાં જવું કે પાટણ, તો ઉત્તર દિશા તરફ ચાલો એમ કોઈ આંગળી ચિંધે છે. તમે દક્ષિણમાં જતા હતા એ તમને ખ્યાલ કરાયો કે આ દિશા નહીં પણ આ દિશા પાટણ પહોંચવાની છે, દિશા એને ચિંધી પણ ચાલે ત્યારે ને. નાનીએ દિશા ચિંધી છે કે જો તમે બહિર્મુખ ભાવે પરિણમો છો, એવું પરાશ્રિત પરિણમન તમને પોતાને જ દુઃખદાયક છે. જો તમે તમારા સ્વરૂપને, અંતર સ્વરૂપને ઓળખીને અંતર્મુખ થાવ, અંતર્મુખ પરિણમ, તો તમે મોક્ષ પાટણ પહોંચશો. હવે પરિણમવું તો પોતાને છે કે જ્ઞાનીને પરિણમવું છે? પોતાની અવસ્થામાં કોને પરિણમવું છે? ઉપદેશના પરમાણુ તો જળ છે, જે ઉપદેશ ચાલ્યો એ પરમાણુ તો જળ છે, શાસ્ત્રાદિક પણ કુદરતની રચના છે. જે ભાવ છે એ તો રાગ ભાવ છે, ઉપદેશનો જે રાગ છે એ તો રાગ ભાવ છે. જેને ઉપદેશ દાતા પોતે જ પોતાનું અકર્તવ્ય સમજે છે, કર્તવ્ય સમજતા નથી, આવે છે સુગાનીજીને પત્રમાં, આવે છે વિવાહની સિટીજીને પત્ર લીધો છે ને, એમાં આવે છે કે એ ઉપદેશ આપે છે એમ સમજે છે કે આ મારું કર્તવ્ય છે એમ નથી સમજતા. તેથી જ સર્વ સિદ્ધાત્મા હોય તે કાર્યને કરવાનું બંધ રાખ્યું છે. જો કે અરિહંતને પણ વિકલ્પ નથી ઉપદેશનો, પણ જે કઈ ભાષાની રચના થાય છે એ પૂર્વ કર્મના ઉદયના નિમિત્તે થાય છે. વર્તમાનમાં એમનો વિકલ્પ છે નહીં, તેથી નિમિત્ત પણ નથી એ ભાષાને. તે ભાષાને રાગ નિમિત્ત નથી. સામાન્ય રીતે સર્વ જીવોની ભાષાને તેનો વિકલ્પ રાગ દ્વેષ મોહ નિમિત્ત પડે છે. એક વિતરાગ સર્વજ્ઞ કેવળી જીનેન્દ્ર છે, એની જ ભાષા એવી છે કે જેને રાગ નથી છતાં ભાષા છે. એટલે ભાષાને રાગનું નિમિત્ત પણ નથી. એ એક જ પ્રકાર એવો બને છે કુદરતના ઘરમાં. એ જ પદાર્થોની સ્વતંત્રતાને સિદ્ધ કરે છે. કેવળ જ્ઞાનમાં જણાય છે કે આ વાણી નીકળે છે એ સ્વતંત્ર છે, જીવો પરિણમે છે એ પોતપોતાની યોગ્યતા અનુસાર પરિણમે છે. પ્રશ્ન પૂછો તો બે ત્રણ બે ચાર દિવસ પહેલા આ સમવસરણની અંદર ભગવાનને પ્રશ્ન પૂછે કે ન પૂછે, ભગવાન જવાબ દે કે ન દે, તો કે સામાન્ય રીતે તો બહુ પુણ્યવંત હોય છે એ જાહેરમાં પ્રશ્ન પૂછે છે. કેમ કે ઇન્દ્ર છે, ચક્રવર્તી છે, કોઈ મહામુનિરાજ આચાર્ય છે, બાકી બધા જીવોને શંકા થાય, પ્રશ્ન થાય, એ મનમાં થાય ને દિવ્ય ધ્વનિમાં એનો ઉત્તર એને આવી જાય, મળી જાય, બધા જ બોલવા લાગે એવું બનતું નથી. અને ભગવાન કોઈનું સાંભળવા બેઠા છે ને સાંભળીને જવાબ દેવા બેઠા છે એમ નથી. એ તો એક સમયમાં પહેલા સમયના કેવળ જ્ઞાનમાં બધું જાણી લીધું છે, કોને શું યોગ્યતા છે, કોના શું પ્રશ્નો છે, એ પ્રશ્નોના વિકલ્પો ક્યારે કોને થાય એ બધું આવી ગયું છે. એમને કઈ પ્રશ્ન થાય ત્યારે પ્રશ્ન જણાય એવું તો છે નહીં કે પ્રશ્ન થાય ત્યારે પ્રશ્ન જાણે, ક્યાં સુધી એનો પ્રશ્ન શું છે ખબર નથી એમ તો નથી જ. પહેલે સમયે બધું જાણ્યું છે. ઈચ્છા વિના જે વાણી ચાલે છે એમાં સૌને સમાધાન થાય એવો અતિશય છે વાણીનો, એ અતિશયને પ્રકાર છે. યોગ્યતા અનુસાર સૌને સમાધાન થાય છે, યોગ્યતા અનુસાર સૌ પરિણમે છે, મિથ્યાત્વની યોગ્યતા અનુસાર મિથ્યાત્વ રૂપે પરિણમે, સમ્યક્ત્વની યોગ્યતાવાળા સમ્યક્ત્વ રૂપે પરિણમે, મુનિપણાની યોગ્યતાવાળા મુનિદશા યોગ્ય પરિણમનને કરે છે. તેમાં ભગવાન અને વાણી કાંઈ કરે છે એવું હોય તો બધાને સરખું થઈ જાય. એ સ્પષ્ટ કરે છે કે કાંઈ થતું નથી, પણ ત્યારે એ બધું નકામું આમ થાય. હા, એમ કે કઈ ભાષામાં પ્રશ્ન પૂછે છે? સંસ્કૃત જ હોય, નિયમ નથી કે હિન્દી જ હોય, નિયમ નથી કે માગધી જ હોય, આર્ય હોય, કોઈ ને કોઈ આર્ય ભાષા હોય છે. એમકે કુંદકુંદાચાર્ય અહીંથી ગયા તો એમને માધ્યમા શાસ્ત્રો રચા કદાચ માધ્ય ભાષા જાણતા હશે, માધ્યમમાં પૂછે, સંસ્કૃત જાણતા હોય સંસ્કૃતમાં પૂછે, કોઈ ને કોઈ આર્ય ભાષામાં પૂછાય છે, કોઈ ગ્રીક લેટિનમાં પૂછતું નથી એમ કે આવા ચક્રવર્તી હોય, ઇન્દ્રો હોય, આચાર્યો હોય એ પૂછે. બધાને પ્રશ્ન પૂછવા જેટલું પુણ્ય અધિકાર, પુણ્યનો અધિકાર નથી હોતો. જેમ આપણે નહોતા કરતા ગુરુદેવને કઈક પૂછો ને તો લોકો કઈ હું નહીં પૂછી શકું, શું કે તમે આગળ ગયો તો કે ના હું તો પાછળ બેસીશ, શું કારણ છે? એટલું વ્યક્તિત્વ હોય છે, શું
બરોબર.
જયારે જે અધિકારી હોય છે એને એમ થાય છે કે નહીં હું આગળ બેસવા યોગ્ય છું, મને ઠીક લાગે તો હું પૂછું, એમાં એને સંકોચ નથી થતો એમ છે કે
નહીં?
હા, એને એમ જ થાય કે મને મારા પ્રશ્નની સામે ભગવાનની વાણીમાં આમ કહે છે. ગુરુદેવનો દાખલા, ગુરુદેવની વાણીમાં એવું લગભગ બનતું. કેટલાય અનુપચંદ ભાઈઓએ આ વાત કરેલી છે, આ પ્રશ્નો, આ પ્રશ્ન આજ તો આ પ્રશ્ન થતો હતો બરાબર એ જ વ્યાખ્યાનમાં આવ્યો. એમાં શું છે કે એક વસ્તુનું જે સ્વરૂપ છે એ વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અને સમાધાનને સીધો સંબંધ છે. સમાધાન સર્વાંગ, સર્વાંગ સમાધાન સ્વરૂપ છે આત્મા. સિદ્ધપદની જે સ્તુતિ છે ને, સમાધાન થઈ જાય જીવ જો પોતાના સ્વભાવ સમીપ જાય અને એને કોઈ અસમાધાન રહે એ બનતું નથી. એટલે સ્વભાવનો વિષય આવે છે ગુરુદેવની વાણીમાં, કહો ભગવાનની વાણીમાં, કહો જ્ઞાનીની વાણીમાં, કહો જે આત્મ સ્વરૂપ છે એને જ કહે છે. એને એને બરાબર જોતા અહીંયા જ્યાં પ્રશ્નને ત્યાં મીંડવે એને સમાધાન થઈ જાય છે. કારણ તો આ છે. સમાધાન ક્યાંથી થાય છે કે અંદરથી થાય છે સમાધાન. વાણીથી સમાધાન થાય છે એમ કહેવું એ તો નિમિત્ત પ્રધાનતાનું કથન છે. ખરેખર વાણીથી સમાધાન નથી થતું, પણ વાણીનો વિષય જે વસ્તુનું સ્વરૂપ છે એ વસ્તુના સ્વરૂપને નજીક જ્ઞાન જાય છે, સમીપ જ્ઞાન જાય છે, સ્વભાવની સમીપ જાય છે જ્યાં જ્ઞાન, ત્યારે જ્ઞાનમાં સમાધાન ઊભું થાય છે. એમ સમાધાનની પ્રક્રિયા અંદરમાં એમ બને છે. જેમ કે મને ગુજરાતી માં આમ કીધું સમજાય ને એમ જ લાગે. જુઓ તમે એક થી અનેક ભાષા જાણો છો, ગુજરાતી જાણો છો, હિન્દી જાણો છો, અંગ્રેજી જાણો છો, સંસ્કૃત જાણો છો, બીજી પણ કોઈ ભાષા જાણતા હો. હવે કોઈ પણ ભાષામાં તમે વાત સાંભળતા હો, એ ભાષા તમે જાણતા હો, ત્યારે તમને અર્થ કઈ ભાષામાં થાય છે? કે જ્ઞાન ને ભાષાનો સવાલ નથી, તમને જ્ઞાન થાય છે તે ભાષાનો. ભાષા તો વાચક છે, શબ્દો, એના વાચનું જ્ઞાન થાય છે કે જેમાં ભાષાની કોઈ આવશ્યકતા નથી. સાકર શબ્દ વાચક છે અને સાકર પદાર્થ એનું વાચ્ય છે. તો તમને સાકર એમ કહ્યું, પછી ભલે ગુજરાતીમાં કહ્યું, અને અંગ્રેજીમાં હિન્દીમાં એને સક્કર કહ્યું. તમને તો પદાર્થનું જ્ઞાન થાય છે, કહેવાય છે એમ કે ભાષાનું જ્ઞાન થાય છે, ખરેખર તો વાંચીનું જ્ઞાન થાય છે એમ છે. સંમત કરવામાં સમજણમાં પણ એવું છે, તો સૂક્ષ્મતાથી લોકો પોતે તપાસતા નથી કે સમજણ શું ચીજ છે. જે કોઈ સામે શબ્દ આવે છે કે આમ વસ્તુનું સ્વરૂપ છે, તો એથી કઈ સમજણ નથી થતી, પણ એમ વસ્તુનું સ્વરૂપ છે કે નહીં એમ તુલના થાય છે. અને તુલના થઈને એ જ્ઞાન બરાબર છે કે નહીં, આમ વસ્તુનું સ્વરૂપ છે એમ જ્ઞાન બરાબર છે કે નહીં, એમ વસ્તુના સ્વરૂપ સાથે જ્ઞાનની મેળવણી થાય છે, પછી તે જ્ઞાનને સંમત કરવામાં આવે છે. વસ્તુના સ્વરૂપ અનુસાર જ્ઞાન હોય તો એ જ્ઞાનને સંમત કરવામાં આવે છે, ત્યારે કહેવાય છે એમ કે એમણે કહ્યું તે માન્યું. ખરેખર એમણે કહ્યું તે માન્યું નથી, પોતાને જ્ઞાન થયું તે અનુસાર માન્યું છે. નથી માનતો પણ એમાં એમ જ છે કે અંદર મીંડવે છે કે આમ સાંભળ્યું પણ એમ તો નથી લાગતું, તો એ નકાર કરે છે કે ના એમ ન હોય. પછી માની ભલે ભગવાનની હોય તો નકાર કરે, સમોસરણમાં નકાર કરે જીવો, તો અત્યાર સુધી નકાર કરે ને ન્યાય આવ્યો. એટલે કોઈ કોઈને માનતું નથી, પોતાની સમજણને સૌ માને છે. આમ ખરેખર છે, આવી સ્વતંત્રતા છે પદાર્થની, આવી સ્વતંત્રતા છે. જ્ઞેયને સ્વતંત્ર માનનારો જ્ઞાનને પણ સ્વતંત્ર માને છે. એટલે જે પદાર્થો જ્ઞાનમાં જણાવવા યોગ્ય જણાય છે તે તદ્દન સ્વતંત્ર છે એમ જાણનાર પોતાના જ્ઞાનને એકદમ સ્વતંત્ર માને છે. એટલે એ જ્ઞાન પરાધીન છે, બીજાની અસર ગ્રહણ કરે છે, બીજાને આધીન થઈ જાય છે. એ જ્ઞાનથી પોતે નબળો છે અને બીજા એ જ્ઞાન ઉપર કાંઈ પણ કાર્ય કરી જાય છે એવો એને અનુભવ થતો નથી. એવો મિથ્યા અનુભવ થતો તો એ છૂટી જાય છે, એવો અનુભવ થતો નથી. કેમ કે એવી જ વસ્તુ સ્થિતિ છે, પહેલા એવો અનુભવ થતો હતો એ મિથ્યા અનુભવ છૂટી જાય છે કે આમ તો બનતું જ નથી, એ ખોટી ભ્રમણા હતી. જેમ કે કોઈને ડર લાગે છે કે કોઈ બિયાવણું દ્રશ્ય જોતા ડર લાગ્યો, એનાથી ડર લાગ્યો એમ એને થાય છે, જોયું માટે ડર લાગ્યો એમ નથી. ખરેખર એને કલ્પના કરી છે ભાઈની, આ સ્વર્ત ધૂમ જોતા ડર લાગે છે, કલ્પના કરી છે. દોરડાની સ્વર્ત માને તો ભય થાય, અંધારામાં ઘરમાં વાકુચો પકડ્યું હોય, આગળ એક છેડે ગાંઠ વાળી હોય, એમ લાગે બરાબર સર્પ પડ્યો છે, આ મોઢું છે, આ બધી પૂંછડી લાગે છે, અને આ બત્તી કરીને જોવે કે આ તો દોરડું છે, થઈ ગયું, તેનો તો પદાર્થ છે. જેમ એ રીતે અન્યથા કલ્પના થતા ભ્રમથી ભય ઉત્પન્ન થાય છે, એમ જ પદાર્થમાં આ જીવે સારાપણાની નરસાપણાની ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના કરીને રાગ દ્વેષ મોહ ભય આદિના ભાવ પોતાની ભ્રમણાથી ઉત્પન્ન કર્યા છે. એ ભ્રમણા છે, એ જ સંસાર છે. એકનું તો વેદમાં એ વિષય આવે છે, વેદો ભ્રાંતિ કહે છે, જેને જૈન મિથ્યાત્વ કહે છે, શ્રીમદજી એમ લખે છે એને વેદો ભ્રાંતિ કહે છે. બીજાઓ પણ અનેક પ્રકારે તેને જુદા જુદા નામથી કહે છે એમ કરીને પછી વાત કરી છે. એટલે ત્યાં સુધી તો બુદ્ધિ પહોંચે છે. બુદ્ધિનો વિષય છે જે જે પરિણામો બુદ્ધિ ગોચર થાય છે તેનું વિશ્લેષણ અને તેની પરિસ્થિતિ જેની જેટલી બુદ્ધિ પહોંચી ત્યાં સુધી સૌએ કર્યું છે, જૈનો એને અન્ય મતી. પણ જે બુદ્ધિથી પારનો વિષય છે, જ્યાં બુદ્ધિની મર્યાદા પૂરી થાય છે, અને એકલો માત્ર અનુભવનો વિષય છે, અને તે પણ મનાતીત અનુભવનો વિષય છે. ત્યાં પહોંચવું અને ત્યાં ઠરવું, જ્ઞાન થી ત્યાં પહોંચવું અને જ્ઞાન ત્યાં એમાં સ્થિર. આમ સિદ્ધિ તો અહીંયા છે, અહીં સુધી તો સિદ્ધિ નથી હતી, ત્યાં સુધી તો ઘણા એ વાત કરી છે. મીંઢવણી માર્ગ ને એ રીતે કરી છે, બીજામાં એમાં ફેરા છે કે જેની જેટલી બુદ્ધિ ચાલી તેને માર્ગ ને વિશે વાત કરી છે. અને સર્વ ધર્મો દોષ ને ટાળવા માટે યત્કિંચિત કઈ પણ કહે છે, પણ તેથી કઈ બધા સરખા છે એમ એકલી દોષ ને મીટા ઉપરથી લીધું, જ્ઞાન જ્ઞેની વાત લઈને તાત્પર્ય લીધું છે પોતા ઉપર, કે આવું વસ્તુ સ્વરૂપ સ્વપર પદાર્થની સ્વતંત્રતાનું સ્વીકારનાર જીવને પોતાને પોતાને પરાધીન માનનારો બધાને પરાધીન માને છે. શું થાય છે, જગતના સર્વ જીવોનું આની અંદર માપ આવી જાય છે. જેટલા જગતના તમામ મુખ્યા દ્રષ્ટિ અજ્ઞાની સંસારી જીવો છે એ પોતાને પરાધીન માને છે, બીજા પદાર્થોની અસર મને થાય છે, અનુકૂળતાઓની પ્રતિકૂળતાઓને રાગ કરાવનારા છે, કેટલાક દ્વેષ કરાવનારા છે, કેટલાક મોહ ઉપજાવનારા છે, તે પદાર્થો મને તેવા તેવા પરિણામ કરાવે છે એમ પરાધીનતા માનનારો જીવ બીજાને પણ એવા જ માને છે, તે ત્યાં સુધી કે ઈશ્વરને પણ લોકો પરાધીન માનવા લાગ્યા. આ ઈશ્વર કરતું તો આ ખરેખર ઈશ્વરને પરાધીન માને છે, કેમ કે એને પોતાને પરાધીન માન્યો છે તો એ એના ભગવાનને સ્વાધીન માનશે નહીં. એ એમ કહેશે કે એ બંધાયેલો છે, ભગવાન તો મારી ભક્તિ હારે બંધાયેલો છે, ચાલે નહીં, બાંધી દો એને, એમ કે એને બાંધે પછી બધા દ્રષ્ટાંતો આવે કે બાંધ્યો ભગવાનને બરાબર. એ કોઈ મનોરંજન માટે ભલે ગમે એટલું સારું લાગે, એ કોઈ વસ્તુની સ્થિતિ નથી. સાતસો ને પંચાવન થી અમુક નિમિત્ત આવે તો મારો પુરુષાર્થ થાય, બહાર માં બધી અનુકૂળતાઓ હોય તો મારો પુરુષાર્થ કાર્ય કરે, કેટલીક પ્રતિકૂળતાઓ હોય તો એનો વિકલ્પ રહ્યા કરે, એટલે આત્મામાં પુરુષાર્થ ન થાય વિતરાગતાનો. એ વાત જુઠ્ઠી છે. સાતમી નારકીમાં પૂરી પ્રતિકૂળતાના સંયોગમાં કહેવાતી પ્રતિકૂળતાઓ, કોઈ સંયોગ પ્રતિકૂળ અનુકૂળ ખરેખર છે નહીં, આરોપ આવે છે એના ઉપર, તો ત્યાં પણ જે પુરુષાર્થ કરીને સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે બરાબર. અહીંયા તો બાના કાઢે છે, એ તદ્દન ખોટા કાઢે છે, એટલી તો પ્રતિકૂળતા એના અનંતમાં ભાગે પણ અહીંયા નથી. પુરુષાર્થ છે તો એના વીર્ય ગુણનું પરિણમન છે, કે જેનું કાર્ય સ્વરૂપ જીવનું છે એવી જ અવસ્થાની રચના કરવી, સ્વરૂપની નિષ્પત્તિ, સ્વરૂપ અનુસાર પરિણામની નિષ્પત્તિ થવી, એવું કાર્ય કરવું એ પુરુષાર્થ ગુણની વીર્ય ગુણની શક્તિનું કાર્ય છે. અને એનું ચિહ્ન એ છે પરિણામમાં કે એ જોરથી જોવામાં આવે છે, જેમાં આવેગ ગણવામાં આવે છે, વેગ આવેગ જોર, જેના પરિણામમાં અંતર્મુખ પરિણમવાનું જોર વિશેષ છે એને પુરુષાર્થ વિશેષ કહેવામાં આવે છે. એવું કાર્ય કરવા માટે શક્તિ સ્વતંત્ર હોવાથી સ્વતંત્રપણે કરી શકે છે, એમાં એ ગુણ કોઈનો દબાયેલો નથી, અવરાયેલો છે તો પણ પૂતાથી, ને ખુલે છે તો પણ પૂતાથી ખુલે છે. જ્ઞાન થી થાય છે. બહારમાં રાગ દ્વેષ કેમ થાય છે કે બીજા પદાર્થો ને જાણતા અમે અવળી કલ્પના કરે છે અને રાગ દ્વેષ થાય છે. ન જાણે તો કલ્પના નથી કરતો, કલ્પના નથી કરતો તો રાગ દ્વેષ થવાનો એ પ્રકારે પ્રશ્ન નથી. માણસ નથી કહેતો કે ભાઈ કાર્ય તો એમ કે મરણ ના સમાચાર આવે તો જયારે સમાચાર સાંભળ્યા ત્યારે મૃત્યુ થયું છે. સામાન્ય કલાકો પહેલા થયું હોય ને દિવસ ઉપર નીકળી ગયો હોય સમાચાર મોડા મળે, પણ જાણ્યા પછી શોક કરે છે તો એને શું જાણ્યું કે આ સ્વજન મારું હતું, એનો શોક છે. જાણવાનો શોક નથી. દુનિયાભરના મૃત્યુ થાય છે, કોઈ મિનિટ કોઈ સેકન્ડ ખાલી નથી કે જેમાં મનુષ્યો મરતા નથી કે બીજા પ્રાણીઓનું મૃત્યુ થતું નથી. મારા પણ જાણીને શોક કરે છે તો એ શોક કરવાનો આવેગ આવ્યો એ વખતે શું થયો? વેગ આવ્યો કે ના આવ્યો? શોક નો એક આવેગ ઉભો થાય છે. તો પેલા પૂર્વ પર્યાયમાં એવો આવેગ નહોતો આ પુરુષાર્થને વિચારીએ છીએ, અને પછીની અવસ્થામાં આવેગ ઉભો થયો ક્યાંથી થયો? કે અંદરમાં જે પુરુષાર્થ ગુણ છે એનું પરિણમન ઊંધું જે ચાલતું હતું એમાં જોર આવ્યું, ઊંધું જોર આવ્યું. જોર તો આવ્યું પણ ઊંધું આવ્યું, ઊંધો પુરુષાર્થ થયો. પણ જોર અંદરથી આવે છે, જોર કઈ બહારથી આવતો નથી. એમ પોતાના શુદ્ધ આત્માને જે જોવે છે, નીચેના બોલમાં પહેલી લીધી છે, સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધ ભાવથી શુદ્ધ જીવને નિશ્ચયથી જાણે છે. જ્યારે પોતાના શુદ્ધ જીવ એટલે પરમાત્મ પદને જાણે છે ત્યારે એમ જાણે છે કે મારું બળ વીર જોર મારામાં અનંતું છે. એને પરિણમનમાં આવેગ ઉત્પન્ન કરવામાં કારણ બને છે. પોતાનું જ જ્ઞાન, પોતાના શક્તિનું જ્ઞાન, પોતાની શક્તિના પરિણમનને ઉત્પન્ન કરવામાં નિમિત્ત થાય છે. જ્ઞાન ને સ્વગ્નિ નિમિત્ત છે અહીંયા, જેમ તે જ્ઞાન ને પરગ્નિ નિમિત્ત હતું તેમ જ જ્ઞાન ને આ સ્વગ્નિ નિમિત્ત છે. અને એકદમ આવેગ આવે છે, પરિણામ અંદર ઊંડું 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 ચાલ્યું જાય છે સ્વરૂપના સ્વસંવેદનમાં. જેમ વેદનામાં ઊંડો ઉતરે છે અહીંયા આત્માની વેદનમાં ઊંડો ઉતરે છે, એનો પુરુષાર્થ છે. એમ થતું રોકવા જગતમાં કોઈ પદાર્થ સમર્થ નથી. પોતાના અંતર્મુખી પરિણામને રોકવા માટે જગતમાં કોઈ પદાર્થ સમર્થ નથી. મુનિઓ જ્યારે શ્રેણી માંડે છે ત્યારે કેટલાક મુનિઓને તે વખતે ઉપસર્ગ ને અથવા પરિસહ, કોઈ દેવ મનુષ્ય તિર્યંચ કૃત પ્રતિકૂળતાને ઉપસર્ગ કહે છે, અને કુદરતી ઝંઝાવાત ઉભો થાય અને પરિસહ કહે છે. એ ઉપસર્ગ પરિસહ એવા ઉત્પન્ન થાય કે પ્રાણ છૂટી જાય એવા થાય, તો પણ મુનિના અંતર્મુખ પરિણામને બહિર્મુખ કરવા કોઈ સમર્થ નથી. કેવળ જ્ઞાન ઉપજાવે છે શ્રેણી માંડીને, કેવળ જ્ઞાન ઉપજાવે છે. કેમ કે પોતાના સ્વતંત્ર પુરુષાર્થથી ચાલતું પરિણામ છે, એને કોઈ સ્પર્શી શકતું નથી, એને કોઈ અડી શકતું નથી, એને કોઈ પકડીને બીજી દિશામાં વાળી લે એ અસંભવિત અને અશક્ય છે. કેમ કે એ સ્વતંત્ર અંદરથી અનંત વીર ઉલસું છે, એને કોઈ સ્પર્શી શકે એવું નથી. શરીરાદિની પ્રતિકૂળતા બહારમાં, આત્માથી બહારની ફેરફારો આત્માના બહાર રહી ગયા, એ કઈ આત્મામાં આવતા નથી. કર્મનો ઉદય કર્મના ઉદયના પરમાણુની પર્યાયમાં રહ્યો, અને બહારમાં જે ફેરફારો થયા સંયોગના શરીર ના છેદન ના ભેદન ના બળવા ના કોઈ પણ પ્રકાર ના એ બધા શરીર ના પરમાણુ ની પર્યાય શરીર માં રહી ગઈ. આત્મા ને કોઈ અડી શકતો નથી એવો અનુભવ કરે છે એનું સ્વાનુભવ ના કાળમાં. આ થાય છે જણાય છે પણ મારામાં થાય છે એમ જણાતું. વાત પૂરી થઈ ગઈ. સ્થિરતા મારી હશે સ્વરૂપ અને અંદર થી કેવળ જ્ઞાન ની પર્યાય ફાટે છે. સાતસો ને છપ્પન એ પણ કાર્તિકેય સ્વામી ની 155 ને 158 ગાથા ના પ્રવચન ઉપર થી છે. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધ ભાવ થી શુદ્ધ જીવને નિશ્ચય થી જાણે છે. પર થી કે રાગ થી જાણતો નથી પણ જ્ઞાન થી જાણે છે. જીવ શેના થી જાણે? જીવ શરીર ના શરીર થી જાણે, શરીર ની ઇન્દ્રિયો થી જાણે કે બીજા સાધન પ્રસાધન હોય તેનાથી જાણે? આ ચશ્મા થી જાણે? બત્તી થાય તો જાણે? આ ઘોડે એવું પ્રાણી છે કે જે અંધારામાં જ જુએ છે, અજવાળામાં ન જોઈ શકે. દિવસના ભાગમાં એ આંધળું રહે એટલે એને કઈ દેખાય નહીં અને રાત પડે ત્યારે એને બધું દેખાવા લાગે. ઠીક. ઘોડ 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 રાત્રે જુએ, દિવસે ન જુએ, દિવસે એને કઈ દેખાય નહીં. જો પ્રકાશ થી દેખવું થતું હોત તો ઘોડને રાત્રિ કરતા દિવસે વધારે ચોખ્ખું દેખાતું હોત. પણ એના ક્ષયોપશમ નો પ્રકાર એવો છે, જ્ઞાન નો પ્રકાર એવો છે, અંધારામાં જાણે ને અજવાળામાં ન જાણે. જાણે એમ નહી પણ ન જાણે, વધારે જાણે એમ નહીં, જાણે નહી. એટલે દ્રષ્ટાંત આપે છે ને, એકવાર ઘોડ ની સભા મળી, બધા ઘોડે સભામાં ભેગા થઈને ઠરાવ કર્યો કે લોકો એમ કે છે કે આ જગત માં સૂર્ય છે પણ સૂર્ય જેવી કોઈ વસ્તુ દેખવામાં આવતી નથી, માટે આ જગત માં સૂર્ય નથી, ઠરાવ કરો. પછી સૂર્ય નો નાશ થઈ જાય કઈ? એમ અનંત અજ્ઞાનીઓ આત્માની નાસ્તી કહે છે. સંસારી પ્રાણીઓ મિથ્યા દ્રષ્ટિઓ નો અભિપ્રાય નો સરવાળો ત્યાં આવે છે કે પોતે જ નથી, પોતાની હસ્તી નો નિષેધ એ મિથ્યાત્વનું ચોખ્ખું સ્પષ્ટ સ્વરૂપ હોય તો આટલું છે કે પોતાની હસ્તી નો નિષેધ, સ્વતંત્ર અસ્તિત્વ નો નાશ, એવો જે અભિપ્રાય છે જગતના અનંતા જીવનો છે. એટલે એની હસ્તી મટી જાય કઈ? તે તો પણ આત્માને અસ્તિત્વ મટતું નથી એ દ્રષ્ટાંત દેતા. અહીંયા કહે છે કે પર થી કે રાગ થી જાણતો નથી પણ જીવ જ્ઞાન થી જાણે છે. નિમિતાધીન પરાધીન દ્રષ્ટિ એટલી બધી મિથ્યાત્વમાં કેળવાઈ ગઈ છે કે અજાણપણે પણ એ મારું જ્ઞાન પરથી થાય છે એમ તો એ જાણતો જ છે, જાણી જ રહ્યો છે, માની જ રહ્યો છે. પણ મનુષ્ય થઈને બુદ્ધિપૂર્વક એ વિષયને જ્યારે સ્વીકારે છે ત્યારે એને મિથ્યાત્વ તીવ્ર થઈને ગ્રહિત મિથ્યાત્વ થાય છે. શું થાય છે? ગ્રહિત મિથ્યાત્વ થાય છે. પણ સાચા દેવગુરુ શાસ્ત્ર જૈન કુળમાં જન્મીને માનતો હોય તો કે તો પણ તે સ્પષ્ટપણે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. જેવા અન્ય મતી છે તેવો જ આ છે, બીજું કાંઈ નથી. એટલે જ એમ કહ્યું કે પુણ્યના ઉદયથી મને સુખ એમ માનનાર પર પદાર્થ મારું કાર્ય કરે છે એમ માને છે એ પોતાની સ્વતંત્રતાને માનતો નથી, હું સ્વતંત્રપણે સુખ મારા સ્વભાવમાંથી અનુભવ કરી શકું છું એમ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને નહીં સ્વીકારતો હોવાથી એને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ માનવામાં આવે છે. આમ ગ્રહિત મિથ્યા લાગુ પડે છે. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધ ભાવથી એટલે નિર્મળ જ્ઞાનથી, શુદ્ધ જીવને એટલે નિર્ભેળ આત્મતત્વને નિશ્ચયથી જાણે છે, ખરેખર જાણે છે, વાસ્તવિકપણે જાણે છે, પરમાર્થપણે જાણે છે. એનું જાણવું એવું જ્ઞાન તે પારમાર્થિક જ્ઞાન છે. પરમાર્થનો અર્થ જ આ છે, અર્થ નામ પ્રયોજન, પરમ નામ ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ પ્રયોજન જેમાં સિદ્ધ થાય તેને પરમાર્થ કહેવામાં આવે છે. પોતાના શુદ્ધ સ્વભાવને શુદ્ધ જ્ઞાનથી જાણનાર ના જ્ઞાનને પારમાર્થિક જ્ઞાન કહેવામાં આવે છે. કેમ કે ત્યાં પ્રેમ પરમ પ્રયોજનની ત્યાં સિદ્ધિ છે. અને તે એમ જાણે છે કે હું પરથી રાગથી જાણતો નથી, મનથી પણ આત્માને જાણું છું એ વાત ત્યાં નથી. સીધું જ્ઞાન પોતાના સ્વભાવ ગુણમાંથી પરિણમીને પોતાના જ સ્વરૂપને અભેદ થઈને જાણી રહ્યું છે. એમાં મનનું પણ, મન ઇન્દ્રિયનું પણ ત્યાં નિમિત્ત નથી. જ્ઞાન જ સીધું કામ કરે છે. મન પરમાણુ, મનના પરમાણુ ત્યાં કોઈ આવા જ્ઞાનમાં નિમિત્તભૂત થતા નથી. આમ તો કોઈ ઇન્દ્રિયો પોતે જાણતી નથી, પણ જાણવામાં નિમિત્ત થાય છે, જાણતી નથી. એ પણ ત્યાં આત્મજ્ઞાનને વિશે તો બનતો નથી. જ્યારે પોતાના આત્માને પરથી જાણતો નથી એટલે ઇન્દ્રિયથી જાણતો નથી, ત્યાં રાગ નથી એટલે રાગથી જાણતો નથી, પણ જ્ઞાનથી જાણે છે, ત્યારે એને જ્ઞાનનું જ્ઞાન થાય છે કે જ્ઞાન ચોખ્ખે ચોખ્ખું પોતાના શક્તિથી જાણવાનું કાર્ય કરે છે. જ્ઞાનમાં જાણવાની શક્તિ છે તેથી જ્ઞાન જાણવાનું કાર્ય કરે છે. કોઈ પર પદાર્થ એને જણાવે છે તેથી જ્ઞાન જાણી શકે છે એવી પરાધીનતા જ્ઞાનને નથી. શુદ્ધ જીવ એટલે પોતાનું મૂળ સ્વરૂપ જે દ્રવ્ય કર્મથી રહી છે, ભાવ કર્મથી રહી છે અને નો કર્મથી પણ રહી છે, જેમાં કર્મના પરમાણુઓ ભર્યા નથી, રાગાદી ભાવ જેને સ્પર્શ્યા નથી અને શરીર આદિ ઇન્દ્રિયો જેને છે નહીં, એવું જે શુદ્ધ જીવનું સ્વરૂપ જેને કુંદકુંદ ભગવાને સમયસાર કહ્યો. અને શુદ્ધ જીવ એટલે સમયસાર, સમયસાર એટલે શુદ્ધ જીવ. સમય નામ આત્મા પદાર્થ, સાર એટલે જેમાં બીજું કાંઈ નથી, દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મ જેમાં નથી. પહેલા જ પ્રશ્નનો એ અર્થ કર્યો છે, એને સમયસાર કરીએ કહીએ. એવો શુદ્ધ જીવ પોતે પરમાત્મ પદે હોવાથી એને નમસ્કાર કરવામાં આવ્યો છે કે નમસ્ સમયસાર આયા. એટલે તો કહ્યું કે કેમ કોઈ દેવને નમસ્કાર ન કર્યા, કોઈ ઈશ્વરને નમસ્કાર ન કર્યા, કોઈ ખુદાને નમસ્કાર ન કર્યા? તો કે આમાં બધા આવી જાય છે, શુદ્ધાત્મામાં બધા આવી જાય છે. પરથી કે રાગથી જાણતો નથી પણ જ્ઞાનથી જાણે છે, પોતે સ્વતંત્રપણે પોતાની જ્ઞાન શક્તિથી જાણે છે, આવા ભાન વાળો આત્મા પરથી અસ્પર્શી આત્મા પોતાનું ભાન કર્યા પછી સર્વસંગ વિમુક્ત થાય છે. મુક્ત થાય છે ને, જ્યારે આત્મા મોક્ષ ને પામે છે, નિર્વાણ ને પામે છે, ત્યારે તે સર્વસંગ વિમુક્ત થાય છે. એટલે એને શરીર નો પણ સંગ નથી. ઘર, મકાન, કુટુંબ, પરિવાર, સમાજ એ તો કોઈ સંયોગ નથી, પણ શરીર નો પણ એને સંયોગ નથી. અશરીરી થઈને રહે છે સિદ્ધાલયમાં. કોણ કયો જીવ એ રીતે મોક્ષને પામે છે, વિમુક્ત થાય છે સર્વસંગથી, કે જે અંદરમાં સર્વસંગથી વિમુક્ત આત્મા છે એને ધ્યાવે છે તે સર્વસંગથી વિમુક્ત થાય
છે.
જે સર્વસંગ વિમુક્ત ધ્યાવે આત્મને નિજ આત્મથી, નિયમસારમાં એક ગાથા છે, જે અંદરમાં પોતે સર્વસંગથી વિમુક્ત છે, મૂળ સ્વરૂપ પરમાત્મા પદ એનું ધ્યાન કરે છે, એમાં એકાગ્ર થાય છે, તે બહારમાં પણ સર્વસંગ વિમુક્ત થઈ જાય છે. એને કર્મ ને કર્મના ઉદય રહેતા નથી, એ મુક્ત થાય છે. શ્રીમદજીએ બહુ શરૂઆતમાં 21-22 વર્ષમાં એ વાત લીધી છે કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્માના ભક્ત થવાય છે, એમ કહીને કોઈ બીજા પરમાત્માની ને અહીંની ધ્યાન કરનારની વાત નથી લીધી, પણ નિજ શબ્દ ધ્યાન રાખ્યો છે. નિજ પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ નિજ શબ્દ ધ્યાન નથી રાખ્યો. લોકોને એમ થાય કે બીજા પરમાત્માને માનનારા એમ કહ્યું કે પરમાત્મા થવું હોય તો પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ, જે પરમાત્મા થઈ ગયા છે એનું અરિયંત સિદ્ધનું ધ્યાન કરવું જોઈએ, એ વાત નથી. નિજ પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તેવું ધ્યાવન, પછી એક મીટિંગ કરી છે, પણ તેવું ધ્યાવન કોઈ મહાભાગ્ય જીવ સદગુરુના અનુગ્રહે પામે છે. આમ નાખ્યું છે શૈલી એવી હતી, બહુ એ તો રહસ્ય વાળો વિષય છે, લીધો તો થોડો, કે આવું ધ્યાન કોણ કરી શકે છે, કે અંતર્મુખની દિશા ચિંધાડનાર જે સદગુરુ છે એનો અનુગ્રહ થાય, એની કૃપા થાય ત્યારે પામે. ઠીક, ભાષા એવી કે જાણે જીવ પરાધીન હોય એમ નથી. સદગુરુનો અનુગ્રહ ત્યારે થાય કે જ્યારે પોતે પુરુષાર્થ કરવા તૈયાર થાય ત્યારે. કોઈ જીવને આત્મરસનો રસિક રસિયો જોવે, જ્યારે જીવ પરમાનંદ રસનો રસિયો થાય છે ત્યારે શ્રી ગુરુ પ્રસન્ન થાય છે કે વાહ, આને પણ અંતરનો રસ લાગ્યો છે ખરેખર. એવી જે શ્રી ગુરુની પ્રસન્નતા, એને અહીંયા શ્રી ગુરુનો અનુગ્રહ કયો છે. પાત્રતાને, યોગ્યતાને જોઈને કોઈ શ્રી ગુરુ એને કરાવી દે છે એ વાત નથી. એવી સ્થિતિમાં કોઈ જીવ હોય ત્યારે અંતર્મુખની દિશા દેખાડે, ત્યારે એને અંતર્મુખની દિશાનું ભાન થવાનું શક્ય બને છે એ સ્થિતિમાં. બીજા જીવોને અંતર્મુખની દિશા દેખાડવા છતાં કોઈને સૂઝતી નથી, કેમ કે બહારનો રસ પીડ્યો છે. બહારના રસમાં અંતર્મુખની દિશા સૂઝતી નથી, દેખાડનાર તો દેખાડે છે, એને કાંઈ તાળો નથી. તાળો સમજે છે, વેરો વંચો કરે છે ને, એકને દેવું ને બીજાને ન દેવું, એને તાળો કહે. એવો તાળો, તાળો આ છોકરાઓને ભાગ આપે તો નથી કે જ્યાં કરતા, એને મોટી ચીર આપી દીધી, મને નાની આપી, એને વધારે ભાગ આપ્યો, મને ઓછો આપ્યો, એટલે આપનારે ટાળો કર્યો, ભેદભાવ રાખ્યો. એમ જ્ઞાનીઓને કોઈ ભેદભાવ નથી કે આને દઉં ને આને ન દઉં, એ તો સર્વ જીવોને સમાન કરુણાથી જોવે છે, બધા જ જગનાની જીવો એના સમાન કરુણાના પાત્ર છે. એટલે એ તો જે તત્વ આપે છે એક સરખું આપે છે, એમાં કોઈના માટે ઓછું અધૂરું આપે છે એમ તો નથી. પણ પાત્ર જીવ છે, યોગ્યતા વાળો જીવ છે, એને દિશા સૂજ થાય છે પોતાની યોગ્યતાને કારણે. એને એક આત્મા સિવાય બીજું કઈ જોઈતું નથી એવી ખાસ પાત્રતા હોવાથી એને આત્માની દિશા સૂજે છે અંતર્મુખની. અને બીજાને જ્યાં સુધી હજી બીજું જોઈએ છે ત્યાં સુધી એને આત્માની દિશા સૂજતી નથી. આમ છે ત્યારે એમ કહેવાય છે ઉપચારથી કે શ્રી ગુરુનો અનુગ્રહ થયો, સત્પુરુષનો અનુગ્રહ થયો આ જીવ ઉપર અને એ પામ્યો. એટલે એમ કહ્યું પરમાત્માનું ધ્યાન કોઈ મહાભાગ્ય જીવ એટલે કોઈ મહાપાત્ર જીવ સદગુરુ અનુગ્રહે પામે છે. સદગુરુએ ચિંધાડ્યો, સત્પુરુષે ચિંધાડ્યો એવો જે મોક્ષ માર્ગ એને જોઈ લે છે અંદરમાં. આમ કહેવા માંગે છે જો તારા જ્ઞાનમાં સ્વસંવેદન છે, જ્ઞાન છે, જો તું છો કેમ કે તારું જ્ઞાન છે, જ્ઞાન છે કેમ કે જ્ઞાનમાં વેદન છે તેથી જ્ઞાન છે. વેદન કેવું છે કે પ્રત્યક્ષ વેદન છે તેથી જ્ઞાન છે. એ કેવો બહુ સારો ટુકડો છે જ્ઞાનામૃતમાં શ્રીગુરુજી આમ સિદ્ધિ હસ્તીને બતાવે એવી એક વાત કીધી છે. એક જ ટુકડો છે કેટલું જોર દે છે આત્માની હસ્તી છે એમની અત્યંત પ્રગટ છે કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં આવે છે. જો તારા જ્ઞાનમાં જ્ઞાન વેદન છે પ્રગટપણે એ તારા અત્યંત આત્માની હસ્તીને પ્રગટ કરે છે. બસ અહીંથી સિદ્ધ આત્મા બતાવે છે. પણ જોવે એને, જોવાનો પુરુષાર્થ કરે એને, ન જોવે એને પ્રશ્ન નથી. એમ દેખાડે છે આત્મા અને જોવે છે સર્વસંગથી વિમુક્તને જોવે છે, તેથી તે ભાવનામાં એ આવે છે અને એ ભાવના ફળીને સર્વસંગથી વિમુક્ત થાય છે. એમ અહીંયા કેમ
શ્રીવાદિદેવ